నమోరిహంతాణం నమోసేతాణం నమోయరియాణం నమోవచాయాణం నమోలోయ సవ్వసాహూణం ఏసో పంచ నమోకారో సవ్వపావపనాశనో మంగళాణం చ సవ్వేసిం పరమం హవై మంగళం నమో దురవార రాగాది వైరివార నివారిణే అర్హతే యోగినాథాయ శ్రీమహావీరాయ తాయినే పన్నగే చ సురేంద్రే చ కౌశికే పాద సంస్పృశే నిర్విశేష మనస్కాయ శ్రీవీర స్వామినే నమః కృతాపరాధేపి జనే కృపామంతరతారయో ఇషద్బాస్పర్దయోర్భద్రం శ్రీవిరజిననేత్రయో శ్రీవిరజిననేత్రయో
પર્યુષણ પર્વની આરાધના આપણે સૌ કરી રહ્યા છીએ. આ પર્યુષણ એ આત્મસ્થ થવાનું પર્વ છે, જેમાં આપણે આપણા આત્માની અનુભૂતિ કરવા માટેનો પ્રયત્ન પુરુષાર્થ કરવાનો છે. જૈન ધર્મની પ્રત્યેક ક્રિયાઓ પાછળનું એકમાત્ર લક્ષ્ય છે કે આત્મોન્નતિ કેવી રીતે થાય, આત્મજાગૃતિ કેવી રીતે આવે અને આપણા આત્માનો વિકાસ કેવી રીતે થાય એ દર્શાવવા માટે આપણી સમક્ષ ગુણસ્થાનકોની વાત કરી. મિથ્યાત્મ ગુણસ્થાનકથી એટલે પહેલા ગુણસ્થાનકથી માંડીને 14મા ગુણસ્થાનક સુધીની વિકાસ યાત્રા એ આપણને ગુણસ્થાનકના અધ્યયન કરવાથી જણાય છે. ગુણસ્થાનકો એ તાત્વિક બાબત છે. પહેલું ગુણસ્થાનક, ચોથું, પાંચમું અને છઠ્ઠું ગુણસ્થાનક, આટલા ગુણસ્થાનકો આપણને સમજાય તો સાધનાની આખી દિશા ખુલી જાય. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયને કારણે આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વના આવરણની અંદર ઢંકાયેલો રહ્યો છે અને હજુ પણ એ મિથ્યાત્વનું આવરણ હટ્યું છે કે કેમ એ કહેવું અત્યંત મુશ્કેલ છે. એ આવરણોને હટાવવા માટે અંદરથી અને બહારથી બંને પ્રકારે પ્રયત્ન કરવાના છે. અંદરનો પ્રયાસ એ નિશ્ચય નયનો પ્રયાસ છે, નિશ્ચયનો પ્રયાસ છે. બહારનો પ્રયાસ એ ક્રિયાનો, વ્યવહારનો પ્રયાસ. ઘી ગરમ કરવું હોય તો સીધે સીધું આપણે એ ઘી ચમચીમાં ભરીને, ચમચામાં ભરીને ગેસ ઉપર નાખતા નથી. એને ગરમ કરવું હોય તો આધાર તપેલીનો જોઈએ છે. એ તપેલીમાં નાખીએ અને પછી એ તપેલી ગેસ ઉપર મૂકીએ તો ઘી ગરમ થાય. આ જ પ્રક્રિયા આત્મતત્વને જાણવા માટેની છે કે જો આપણે આત્માને જાણવો છે તો એના માટે દેહને તપાવીએ તો આત્મતત્વ સુધી પહોંચી શકાય, જેના એક અંશની ગઈકાલે આપણે વાત કરી હતી કે કરણ જે આપણી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો સતત વિષયો તરફ દોડી રહી છે. ઇન્દ્રિયોનું ગમન, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષયો તરફની છે. અવસ્થા, અનુભવ આ કશું એમાં કામ લાગતું નથી. જેમ જેમ આપણી ઉંમર થતી જાય એમ એમ આપણે માનીએ છીએ કે આપણે અનુભવી બનતા જઈએ છીએ, પરંતુ ખરેખર આપણે વિષયોના અને ઇન્દ્રિયોના સંપર્કની અંદર આપણે કોઈ ભેદ પાડી શકતા નથી, કોઈ વિભાજન કરી શકતા નથી, એનાથી મુક્ત થઈ શકતા નથી. એમાં એક તત્વ ભળે છે કે મન છે, અને મનનો જે અંદર પડેલા રાગ અને દ્વેષ, એટલે વિષયો અને ઇન્દ્રિયોનો સંપર્ક થવા માત્રથી કશું નથી થતું. ઇન્દ્રિયોને વિષયો વગર નથી ચાલતું એ હકીકત છે. પાંચેય ઇન્દ્રિયોને, પાંચેય ઇન્દ્રિયોના જે વિષયો છે એની હંમેશા અપેક્ષા રહે છે એ વાત તદ્દન સત્ય છે, પરંતુ વિષયો ખરાબ નથી. વિષયો પ્રત્યેનો રાગ કે દ્વેષ ખરાબ છે. આપણને વિષયો પ્રત્યે રાગ હોય કે વિષયો પ્રત્યે દ્વેષ હોય તો એના કારણે કર્મબંધ થવાનું, એ કર્મબંધ થવાનું એના કારણે ભવની પરંપરા થવાની. ભવની પરંપરા થાય એટલે દુઃખ આવે, અને દુઃખ આવે એટલે આ સંસારની અંદર આપણને જે ઈચ્છીએ છીએ તે મળતું નથી. આપણી એકમાત્ર ઈચ્છા, પ્રત્યેક જીવની ઈચ્છા છે કે સુખ પ્રાપ્ત થાય, પણ આ જીવ સાચું સુખ કોને કહેવાય એની જાણકારી રાખતો નથી. એટલે શ્રીમદજીને એક જગ્યાએ કહેવું પડ્યું કે અમૂલ્ય તત્વ વિચારમાં કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય રહે. કા જીવ સુખ પ્રાપ્ત કરવા જાય છે પણ શું કરીને આવે છે? સુખ મૂકીને આવે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આ જે મળી રહ્યું છે પૂર્વના પુણ્યના ઉદયને કારણે મળી રહ્યું છે, પણ એમાં આત્મતત્વ, આત્મજાગૃતિ, આત્મદ્રષ્ટિ ન હોવાને કારણે, રાગ અને દ્વેષ હોવાને કારણે, આસક્તિ હોવાને કારણે એની અંદર અનુરક્ત થઈ જાય છે. એક સંસ્કૃત કવિએ એક બહુ સરસ પદ્ય બનાવ્યું છે. એ પદ્યની અંદર એક શ્લોક બનાવે છે. શ્લોકની અંદર એમ કહ્યું છે કે બહુ મોટા આશ્ચર્યની વાત એ છે કે એક ભમરો, એ ભમરો જેની પાસે શક્તિ એટલી બધી છે કે આખા લાકડાને છેદી નાખે, આખું લાકડું છે ને એમાં કાણું પાડી શકે ભમરો. પણ આશ્ચર્ય મને એ બાબતનું થાય છે કે એ જ ભમરો જ્યારે કમળના પાંદડા, કમળની પાંખડીઓમાં બિડાઈ જાય છે ત્યારે કમળની પાંખડીઓને ભેદતો કેમ નથી? લાકડું ભેદી શકે છે પણ કમળની પાંદડીઓને ભેદવામાં એ લાચાર બની જાય છે. તો કે કમળમાં આસક્ત છે, એટલે જ્યાં રાગ દ્વેષ અને મોહ આવે છે ત્યાં એ લાચાર બની જાય છે. આખું મહાભારત થયું પોતાના અને પરાયાના ભાવમાં જીતો. બાકી પાંડવો કૌરવો પાસે કેટલું માગવા ગયા હતા, છેવટે બધું જ જ્યારે એ લોકોએ લઈ લીધું ત્યારે માત્ર છેલ્લે એટલું જ માગવા ગયા હતા કે ભાઈ અમને 5 નાના ગામડા આપી દો, અમારે વધુ કશું નથી જોઈતું. પણ કૌરવોએ કીધું કે 5 ગામડાઓની વાત તો છોડો તમે, પણ 100ની અણી જેટલી જગ્યા પણ તમને નહીં આપીએ. હકદાર હતા પણ એ બન્યું નહીં. કારણ એને પોતાના અને પરાયા એ ભાવ ઉત્પન્ન થયો. એ ભાવ ઉત્પન્ન થવાનું કારણ મોહ હતો અને મોહને ઉત્પન્ન થવાનું કારણ છે અંદર પડેલી આપણી વાસનાઓ. એટલે મોહનીય કર્મને બહુ ઓળખે તો સમ્યક્ત્વ ઓળખાય. આપણે મિથ્યાત્વ મોહનીય કર્મને ઓળખીએ તો સમ્યક્ત્વ શું છે સમજી શકીએ, નહીં તો સમ્યક્ત્વ પૂરેપૂરું સમજાય નહીં. અને સમજાય નહીં તો સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે કે નહીં એની ભ્રમણામાં આપણે અનેક વર્ષોની અનેક ભવો વીતી જાય તો પણ આપણે એમાંથી બહાર ન નીકળી શકીએ. એટલે મિથ્યાત્વને પહેલા સમજવું પડે કે મિથ્યાત્વ શું છે. તો અહીંયા જે વાત કરી કે રાગ દ્વેષ અને મોહ, જ્યારે રાગ દ્વેષ અને મોહ એવા ત્રણ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે મોહનો અર્થ લેવાનો છે અજ્ઞાન. અને ખાલી જ્યારે મોહ શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે આપણે એનો અર્થ લેવાનો છે રાગ અને દ્વેષ. રાગ દ્વેષ અને મોહ એ ત્રણ તત્વોની વાત જ્ઞાનીઓએ હંમેશા કરી કે આ જીવને રાગ દ્વેષ અને મોહ નડે છે. આ રાગ દ્વેષ અને મોહના કારણે, એટલે રાગ દ્વેષ અને અજ્ઞાન. રાગ એટલા માટે થાય છે કોઈ પણ વસ્તુ માટે કે એ વસ્તુના સ્વરૂપને આપણે જાણતા નથી. સ્વરૂપ સમજાઈ જાય તો વસ્તુ છૂટી જાય. જે દિવસે એવું સમજાય કે આ બોટલ જે અમારા પરિવારની અંદર વર્ષોથીની પેઢી દર પેઢી સચવાતી આવી છે પણ એ બોટલની અંદર ઝેર ભરેલું છે, એ દિવસે સમજાયું જેવું એવું છૂટ્યું. સમજાયું નથી એટલે પકડી રાખીએ. એક વાર એક કોર્ટની અંદર એક કેસ આવ્યો. જજ સાહેબ આશ્ચર્ય પામી ગયા. બે ભાઈઓ સંપત્તિના ઝઘડાની અંદર કોર્ટ સુધી પહોંચ્યા. એટલે આખો કેસ તપાસ્યો જજે. મોટા ભાઈએ જ્યારે પિતાજીનું મૃત્યુ થયું ત્યારે બે ભાઈઓ હતા એટલે નાના ભાઈને બોલાવ્યો અને નક્કી કર્યું કે આપણે બંને વહેંચણી કરી લઈએ, ભાગલા પાડી દઈએ. બધું બરાબર ચાલ્યું, બધી વહેંચણી બરાબર થઈ. આખો કેસ જે જજ છે રિફર કરે છે અને એને વાંચતો જાય છે, એમ એમ ખ્યાલ આવે છે જજને કે આ બહુ બુદ્ધિમાની પૂર્વક આ બધું કામ થયું છે. પણ એને એમ થયું કે આ વિવાદ શેનો છે, કેમ આટલે સુધી આવી ગયા? બધું જો બુદ્ધિમાની પૂર્વક થયું હોય તો વિવાદ શેનો? મોટા ભાઈએ મેં બધે જ ઉદારતા રાખી હતી, બધા ભાગ સરખા થયા, બધી વસ્તુઓ સુધી બધું બરાબર ચાલ્યું. છેવટે એક ફ્લાવર વાઝ બચ્યું હતું, એ એક જ પીસ હતો. ચલો નાનો ભાઈ કે હું રાખું ને મોટો ભાઈ કે હું રાખું અને એમાંથી વિવાદ થયો. આખી સંપત્તિ અબજોની સંપત્તિનો ભાગ બરાબર થયો, ખાલી એક ફ્લાવર વાઝ. પેલો કે આ એન્ટિક છે, પેલો કે આ બાપાની આ એક વસ્તુ છે, મને એમણે કહેલું કે તું રાખજે, બસ આમાંથી વિવાદ. એટલે જજે હોશિયારી વાપરીને કહ્યું કે મારે એ જોવું છે કે ખરેખર કેવું છે, કેવી અદભુત વસ્તુ છે, જોવું તો કરો. તો એક કાચનું એ ફ્લાવર વાસ છે કે તમે લઈ આવજો, જોવું હું લઈ આવ. લાવી અને પછી એના ઉપર ચર્ચા ચાલી. પેલો નાનો ભાઈ કહે છે કે આ મને જ મળવું જોઈએ. મોટો ભાઈ કે હું ઈચ્છું છું મને મળવું જોઈએ, હવે તમે નિર્ણય કરો. એટલે જજે કીધું કે આ બરાબર છે, આ આના માટે વિવાદ છે ને, બહુ સરસ વસ્તુ છે, આના બે ટુકડા કરવા કરી શકાય નહીં. અને અચાનક એને એ છોડી દીધું, ના હાથમાંથી પડી ગયું. મેં જાણી બુજીને જજે હાથમાંથી છોડી દીધું, પડી ગયું, ફૂટી ગયું. કે હવે આના ટુકડા થઈ ગયા કે આપણે અડધો અડધો ભાગ કરી દઈએ કે તો હવે કહે છે કે હવે ઝઘડો પતી ગયો, હવે આ રહી જ નથી વસ્તુ તો શું કરવાનું. વસ્તુ છે નાશવંત છે એવો ભાવ ભૂલી જાય છે. જ્યારે માણસ એ દ્રષ્ટિમાં રાગ દ્વેષ કે મોહ આવે છે ત્યારે વસ્તુ નાશવંત છે એવો ભાવ એના મગજમાંથી નીકળી જાય છે અને મોહ ઉત્પન્ન થાય છે, એટલે અજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે મારું નથી એને મારું કરીને મેળવવાનો, રાખવાનો, સંગ્રહ કરવાનો ભાવ પેદા થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વસ્તુનું સ્વરૂપ સમજાય તો એ વસ્તુના સ્વરૂપને કારણે, એનું સ્વરૂપ સમજાય એટલે રાખવા યોગ્ય છે કે છોડવા યોગ્ય છે એનો બોધ થઈ જાય. આવા સ્વરૂપને સમજવા માટે ક્યાંથી શરૂઆત કરવી એ મોટો પ્રશ્ન છે, કે કેવી રીતે સમજવું અને એની શરૂઆત કેવી રીતે કરવી, અને સૌથી વધુ આસક્તિ આ જીવને કોના પ્રત્યે છે? દેહ પ્રત્યે છે. દેહ સૌથી વધુ નજીક છે અને સૌથી છેલ્લે સુધી સાથ આપવાનો, છેલ્લા શ્વાસ સુધી. એટલે આપણે ભલે એમ કહેતા હોઈએ કે આ મારો વાલો છે ને, આ મારો મિત્ર છે ને, આ સ્વજન છે ને, મને આના ઉપર બહુ રાગ છે, પણ ખરેખર જીવને સૌથી વધુ આસક્તિ દેહમાં છે. એટલે શ્રીમદજીએ એમ કહ્યું કે દેહ થતા જેહની દશા વર્તે દેહાતી. એટલે દેહ હોવા છતાંય જેની દશા દેહાતીત, એટલે દેહથી રહિત છે એવો ભાવ, દેહ માત્ર એના આવાસનું એટલે એને રહેવા માટેનું સ્થાન છે, એટલે સુધી એ કેવી રીતે બની શકે? બે દ્રષ્ટાંતોથી યાદ રાખવાનું છે, અને એ બરાબર યાદ રહે તો આપણને ખ્યાલ આવે કે આ દેહથી આત્મા ભિન્ન છે. એની પ્રક્રિયા પણ આપણે જોઈશું, પણ દેહથી આત્મા ભિન્ન છે એને સમજાવવા માટે રામકૃષ્ણ પરમહંસે એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યો. એમણે કહ્યું કે ભાઈ, દૂધની અંદર મેળવણ નાખીએ એટલે દહીં બને, દહીંની અંદર પાણી નાખો એટલે છાશ બને, અને છાશને વલોવો એટલે ધીરે 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 વલોવતા વલોવતા છાશમાંથી માખણ જુદું પડતું જાય. એને સંસ્કૃત શબ્દની અંદર મંથાન કહે છે, મથવું એટલે આખી છાશનું જે પાત્ર છે, ડોગડું છે, જે ઘડો ભરેલો છે છાશનો, એની અંદર એને વલોણું કરવું પડે, અને એ વલોવે એટલે અંદરનું આખું જે દ્રવ્ય છે એ મંથન થાય, એટલે મંથન થાય, એનું સતત મંથન થાય, અને મંથન થાય એટલે એમાં રહેલું માખણ છે છૂટું પડવા માંડે, અને માખણ જ્યારે છૂટું પડી જાય છે ત્યારે એ અલગ પડી જાય છે, ધીરે ધીરે ઉપર આવવા માંડે છે, અને ઉપર આવ્યા પછી એ ક્યારેય અંદર પાછું છાશમાં ભળતું નથી. આ જ પ્રક્રિયા આત્મ જાગૃતિ માટે કે આત્મ પ્રાપ્તિ માટે, આત્માનો સાક્ષાત્કાર કરવા માટે છે, કે જો જ્ઞાનરૂપી મંથનથી આપણા મન દ્વારા આત્માનું મંથન કરવામાં આવે તો ધીરે 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 આ દેહ અને આત્મા જે બંને એક મેક થઈ ગયા છે, જે આપણે વર્તમાન કાળની અંદર બહિરાત્મ સ્વરૂપમાં જીવી રહ્યા છીએ, તે બહિરાત્મ સ્વરૂપમાંથી ધીરે ધીરે આત્મતત્વ બહાર નીકળતું જાય, અને એ પછી એકવાર ઉપર આવી ગયું માખણ રૂપે, નવનીત રૂપે ઉપર આવી ગયું, ત્યાર પછી એ ક્યારેય એમાં ભળતું નથી. એવી રીતે આત્માની આત્માનુભૂતિ થઈ જાય ત્યારે આખું જગત સ્વપ્ન વચ્ચે, છેલ્લી ગાથામાં કહું કે આ જગત આખું સ્વપ્નવત દેખાવા માંડે. અત્યારે આપણને આ જગત પ્રિય લાગે છે, આ જગત આપણને અનુભવવા જેવું લાગે છે, આ જગત આપણને ભોગવવા જેવું લાગે છે, પણ કહે છે કે આ જગત તો સ્વપ્ન તુલ્ય છે. આ સ્વપ્ન તુલ્ય છે એવી અનુભૂતિ થઈ જાય, આ બધું જ વાસ્તવિક નથી એવો જ્યારે બોધ થઈ જાય ત્યારે જે કાર્ટૂન ને જોતા બાળક લૈલીન થઈ જાય છે, એ કાર્ટૂન ને આપણે જોઈએ છે, કાર્ટૂન ની સિરિયલો જોઈએ છે, એની બાજુમાં જ બેઠા હોઈએ, ત્યારે આપણને ખબર છે કે આ બધું મિથ્યા છે, કેમ કે આ વાસ્તવિક નથી. બાળકના મનની અંદર, બાળકના માનસપટ ઉપર આ ભેદ હજુ નિર્મિત થયો નથી. એટલે સુંદર રંગમાં સુંદર કપડાઓ પહેરેલી, સુંદર અદ્ભુત કાલ્પનિક ભૂમિ, હવામાં ઉડતા અને આકાશને ભેદી નાખતા એવા પાત્રોને જોઈને એ અંદર લૈલીન થઈ જાય છે, ખાવાનું પણ ભૂલી જાય છે. પણ જેવું જ્ઞાનનું મંથન શરૂ થાય, મંથન શરૂ થાય અને એને ભેદ સમજાવવા માંડે, અને પછી તમારે ક્યારેય એવું કહેવું પડતું નથી કે ભાઈ હવે આ કાર્ટૂન ન જોતું, સમજાઈ ગયું કે આ હવે મારી અવસ્થા નથી, આ જોવા જેવું નથી, એટલે છૂટી જાય છે, આપોઆપ છૂટી જાય છે. જેને છોડાવવા માટે તમારે પ્રયાસ કરવો પડતો હતો, જેના માટે તમારે એવું કહેવું પડતું હતું કે ટીવી આટલાથી આટલા કલાક સુધી જ જોઈ શકાશે, આનાથી વધુ સમય નહીં જોઈ શકો, એ જ બાળક જ્યારે સમજ આવી જાય છે ત્યારે એ છૂટી જાય છે. આ વાત જ્યારે આપણને બરાબર સમજાય કે હું આ જગતને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યો છું, હા, એક દ્રષ્ટાંત આ માખણનું. બીજું દ્રષ્ટાંત આપે છે કે તમે દરિયા કિનારે રહો છો, નારિયેળીના વૃક્ષો છે, કેટલાયના ઘરે પણ નારિયેળીના વૃક્ષો છે, નારિયેળ ઉગે છે, ઉગે છે ત્યારે એ નારિયેળની અંદર જે જળ છે, એ જળ, એ પાણી, નારિયેળનું પાણી, એ સમયે લીલું નારિયેળ હોય છે ત્યારે હજુ ઘર બાજેલો હોતો નથી, થોડો એકદમ પાતળો ઘર, પણ જેમ જેમ થોડું સુકાતું જાય પેલો ઘર બાજતો જાય, એટલે એનો અંદર જે નારિયેળ છે અંદર થતું જાય સફેદ રંગ. જ્યાં સુધી અંદર પાણી છે ત્યાં સુધી પેલી જે અંદર બાજેલો ઘર છે એ એના કાચલા સાથે એટલો બધો સજ્જડ રીતે ચોંટેલો હોય છે કે તમે નારિયેળ પાણી વાળું નારિયેળ ફોડો અને તમારે એમાંથી કોપરું જુદું કાઢવું હોય તો કોઈક સાધનની જરૂર પડે, તમારે ચપ્પુની કે છરાની કે બીજા કોઈ એવા સાધનની કે જેનાથી તમે પેલું જુદું પાડી શકો. એ જળ, એ જે પાણી છે, એ રાગ અને દ્વેષ છે, જ્યાં સુધી રાગ અને દ્વેષ છે ત્યાં સુધી આ આત્મા છે એ દેહ સાથે એવો ચોંટી ગયો છે, એવો ચોંટી ગયો છે કે એને ઉખાડવો હોય, એનાથી છૂટો પાડવો હોય તો મુશ્કેલ પડે છે. પણ એ જ પાણીને તમે સુકાવા દો, સુકાવા દો, સુકાઈ જાય અને ધીરે ધીરે પેલો અંદરનું કોપરું છે એનો ગોટો બની જાય, અને ગોટો બની જાય ને એ પેલા કાચલાથી અલગ પડી જાય, પાણી સુકાઈ ગયું છે અંદર, એ પાણી સુકાઈ જવાના કારણે પેલો ગોટો બનેલો છે એ કાચલાથી અલગ પડી જાય, અને કાચલાથી અલગ પડી જાય છે તમે આમ નારિયેળના આમ ખખડાવો તો અંદર પેલો ગોટો ખખડે, એટલે જે એની સાથે અત્યંત એકબીજાથી ચોંટેલા હતા એ તદ્દન અલગ થઈ ગયા, કારણ કે પેલું પાણી છે એ સુકાઈ ગયું. એવી જ રીતે અંદર રાગ અને દ્વેષ અને મોહનું પાણી જો સુકાઈ જાય, અંદરથી અલગ થઈ જાય, તો આ દેહથી આત્માને અલગ કરવો સરળ થઈ જાય. જ્યાં સુધી રાગ દ્વેષ અને મોહ પડ્યા છે ત્યાં સુધી આપણે આત્માથી, દેહથી આત્મા ભિન્ન છે એવું બોલી શકીએ, બોલતા હોઈએ, એવી વાત કરતા હોઈએ, પણ તરત પાછો પ્રસંગ પડે, આત્માની અંદર લીન થઈ જાય, આ દેહની અંદર લીન થઈ જાય. એક બહુ મોટા પંડિત હતા, ઘણી વાર આ વાત મેં કરેલી છે ઘણા બધાને, કે એક બહુ મોટા પંડિત હતા, નિશ્ચય નહીંના મહાજ્ઞાની, એ જ્ઞાની જ્યારે ભણાવવા બેસે ત્યારે મહાત્માઓ સાધુઓ પણ આશ્ચર્ય પામી કહે, તત્વની વાત કરે, અદભુત તત્વની વાત કરે, પણ આ પંડિતજીને એક ટેવ પડી ગઈ પાન ખાવાની, એટલે ભણાવીને બહાર નીકળે એટલે ઉપાસની બહાર જ એક પાનનો ગલ્લો હતો, એ ત્યાં પાન પેલા ગલ્લા વાળા એ તૈયાર રાખ્યું હોય અને એ પાન લઈને ખાય અને રસ્તામાં ચાલતા ચાલતા ઘરે પહોંચે. કોઈ કોઈ પૂછતું કે ભાઈ પંડિતજી, તમે તો દેહ અને આત્માના ભેદની વાત કરો છો અને આ પાન છૂટતું નથી એ કેવું કહેવાય? તો કે હું નથી ખાતો, આ તો દેહ પાન ખાય છે, આત્મા તો આ બધાથી પર છે. તો કે આત્મા શું કરે છે એ વખતે? તો કે આત્મા ખાલી દ્રષ્ટા ભાવે જોયા કરે છે. પણ પંડિતજી હતા એટલે એને વિચાર તો આવે કે આ થઈ રહ્યું છે, આ બોલી રહ્યું છે, એ બરાબર નથી. એટલે એને એક દિવસ સંકલ્પ કર્યો કે ભાઈ હવે પાન છોડી દેવા જોઈએ. સંકલ્પ એવો કર્યો કે ભાઈ હું આજે હવે ભણાવીને બહાર નીકળીશ ને ત્યારે નીચે મોઢે જ પાછો ફરીશ, આમ આજુબાજુ જોઈશ નહીં. જો આજુબાજુ જોવા જઈશ તો પેલો પાન વાળો મને દેખાશે અને દેખાશે એટલે એમ થશે કે લાવને ખાઈ લો, એટલે આજે હું જોઈશ નહીં, આજે હું આ અભ્યાસ કરીશ. એટલે ભણાવી લીધું, એમણે ભણાવીને નીચી મુંડીએ જઈ રહ્યા હતા એટલે પેલા પાનવાળાએ કીધું કે પંડિતજી ક્યાં હો ગયા હે આજ, ક્યું આપ નીચે મૂળ રખ કરકે ચાલ રહે હો, કોઈ પ્રોબ્લેમ હે ક્યા? એટલે પંડિતજીથી રહેવાયું નહીં એટલે એને કીધું કે ના ના, કંઈ પ્રોબ્લેમ નથી, કશું નથી. તો કે અહીંયા આવો, મેં તમારું પાન તૈયાર જ રાખ્યું છે. એમનો ટાઈમ હતો નક્કી કે ભાઈ ભણાવીને હવે બહાર નીકળે એટલે પાન તો લેવા આવશે જ, એટલે પાન તૈયાર રાખ્યું હતું. એટલે પંડિતજી ત્યાં ગયા, મનમાં પેલા સંકલ્પ બરાબર યાદ હતો, એ ભૂલી નહોતા ગયા. પાન હાથમાં લીધું, હાથમાં લઈને કહે છે કે હે જીવ, અનંત ભવો વીતી ગયા. અનંત ભવોમાં તે પાન કેટલી વાર ખાતું હશે? અનંત વાર ખાતું હશે આ પાન, તે અનંત વાર ખાધું છે, આ પહેલી વાર નથી ખાતું, અનંત વાર ખાધું છે. અને જો અનંત વાર ખાધું હોય તો અનંતમાં એક ઉમેરાઈ જાય તો શું ફરક પડવાનો? મામા મૂકીને ચાલતા થઈ ગયા. આ એક જ્ઞાનની એક બીજી દિશા છે કે જો આપણે જ્ઞાનનો ઉપયોગ આવો કરીએ તો આપણા વિકારો સમે નહીં, વિકારોને સમાવવા માટે જાગૃતિ જોઈએ. અને એ વિકારોને સમાવવાની જે જાગૃતિ છે એ તપથી આવે છે. શેનાથી આવે છે? તપ. તપ હોય તો જાગૃતિ આવે. એટલે પર્યુષણ પર્વની અંદર તપનું વિધાન કર્યું કે ભાઈ આ પર્યુષણ દરમિયાન, એટલે દર વર્ષે આવતા પર્યુષણ દરમિયાન તપ કરવું જોઈએ. તપ એ વિશિષ્ટ કોટીનું અનુષ્ઠાન છે કે જે અનુષ્ઠાન જે આરાધના કરતા કરતા આપણને ખ્યાલ આવે છે કે આપણે આ દેહ અને આત્મા ભિન્ન છે અને દેહને આહારની જરૂર નથી, આત્માને આહારની જરૂર નથી, દેહને આહારની જરૂર છે, આત્મા દેહથી ભિન્ન છે અને એ દેહથી ભિન્ન એવા આત્માને ઓળખવા માટે આ તપશ્ચર્યા કરવી જોઈએ. પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે તપ એટલે શું, તપ કોને કહેવાય? અત્યારે આપણી સમક્ષ જે વ્યાખ્યા છે એમાં આપણે તપને આહાર સાથે જોડી દીધું છે કે ત્યાગ કરો, ખાવાનો ત્યાગ કરો. એકાશું કરીએ એટલે એક જ વાર ખાવાનું, એટલે સવાર અને સાંજના ભોજનનો ત્યાગ કરવો. બે આસનો એટલે બે વાર ખાવું, બાકીનો બધો ત્યાગ કરવો. ઉપવાસ એટલે આખા દિવસ સુધી નહીં ખાવું. પણ શાસ્ત્રકારોએ કહ્યું કે એ જે તપ છે એ તપ એની બાહ્ય વ્યાખ્યા છે. એની સાચી વ્યાખ્યા એ છે કે જે કર્મોને તપાવી નાખે તે તપ. કર્મણામ તાપના તપ. કર્મોને જે તપાવી નાખે, કર્મોને જે બાળી નાખે, જેના દ્વારા કર્મો બળે તે તપ. તો એ કોણ બાળે છે? આ જગતની અંદર કર્મોને બાળવાનું સૌથી મહત્વનું સામર્થ્ય કોની પાસે છે? તો કહે છે કે જ્ઞાન પાસે છે. તો જ્ઞાનમેવ તપમ આહુ, કે જ્ઞાન એ જ સાચું તપ છે. જ્ઞાન જો હોય એટલે સ્વાધ્યાય આપણી અંદર આવે, આપણે અધ્યયન કરતા હોઈએ, રોજ થોડું ઘણું સામાયિકની અંદર વાંચતા હોઈએ, તો ધીરે ધીરે આપણી પ્રજ્ઞા ખીલતી જાય અને એના દ્વારા કર્મનો ક્ષય થતો જાય. એટલે સ્વાધ્યાયને સૌથી મોટામાં મોટું તપ કહ્યું, પણ એ સ્વાધ્યાય તરફ એટલે જ્ઞાન તરફ આત્મા વળે કે રે તો ખાવામાંથી નીકળે. તો આખો વખત આપણને મનની અંદર ખાવાના વિચારો, ખાવાની બાબતોની ચર્ચા અને ખાવા સંબંધી આપણી પ્રવૃત્તિ, આમાં આમાં જ આપણા જીવનના ઘણા બધા વર્ષો વીતી ગયા છે. એમાંથી બહાર નીકળવાનું છે. એટલા માટે તપને બે વિભાગમાં વહેંચ્યું, કે એક બાહ્ય તપ અને એક આભ્યંતર તપ. બાહ્ય તપ છે એ બાહ્ય તપ એ આભ્યંતર તપની પુષ્ટિ માટે છે. બાહ્ય તપ તપીએ તો એના દ્વારા આભ્યંતર તપ, જે છ પ્રકારના આભ્યંતર તપો છે, એ તપોની અંદર વૃદ્ધિ થવી જોઈએ. એની અંદર આપણે વધતા ઊંચા પરિણામો થવા જોઈએ. એટલે મૂળ વાત તો એ છે કે આભ્યંતર તપ જ મુખ્ય છે, ઈષ્ટ છે. બાહ્ય તપ એ આભ્યંતર તપને વધારનારું તપ છે. પણ આપણે જ્યારે તરવાની વાત કરીએ છીએ ત્યારે સેલોમાંથી ડીપમાં જવાય. સીધું ડીપમાં આપણે ભૂસકો મારીએ તો ડૂબીએ. સેલોમાં આપણે તરતા જઈએ, તરતા શીખવા માંડીએ, પછી ધીરે ધીરે ડીપમાં જઈએ અને ડીપમાં તરતા શીખે, એટલે એનાથી વધુ ડીપમાં, અને પછી આપણે નદી કે સમુદ્રની અંદર પણ તરી શકીએ. પણ સીધે સીધું દરિયામાં ડૂબકી મારીએ તો ડૂબી જવાય. તો આ જ પરિસ્થિતિ, આ જ વાત અહીંયા ધર્મક્ષેત્રની અંદર છે, કે જ્યારે આત્માને આભ્યંતર તપ જ ઈષ્ટ છે, એ જ કરવા યોગ્ય છે, એ આભ્યંતર તપ છે, એ પ્રાયશ્ચિત સ્વરૂપ છે, વિનય સ્વરૂપ છે, વ્યાવર્ત સ્વરૂપ છે, સ્વાધ્યાય સ્વરૂપ છે, કાયોત્સર્ગ સ્વરૂપ છે અને ધ્યાન સ્વરૂપ છે. આ આ છ વસ્તુ આપણા જીવનની અંદર આવવી જોઈએ. પ્રાયશ્ચિત્તમ વિણવ, વ્યાવત્તમ તહેવ સજ્જાઓ, જાણમ ઉવસગો વીય અભ્યંતરવો તવો હોય. એટલે તપ કરતા કરતા આપણી અંદર પ્રાયશ્ચિત્તનો ભાવ પેદા થયો કે નહીં? પ્રાય કરીને જે ચિત્તને શુદ્ધ કરે, બહુ સરળ ભાષામાં જો આપણે સમજીએ તો પ્રાયશ્ચિત શબ્દનો તરત અર્થ ખબર પડે, કે પ્રાય કરીને જેના દ્વારા ચિત્તની શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત, એટલે મોટા ભાગે ચિત્તને શુદ્ધ કરી નાખે છે. જો ચિત્તની શુદ્ધિ ના થાય તો એ પ્રાયશ્ચિત થયું કહેવાય નહીં. એટલે જ્યારે તપ કરીએ છીએ ત્યારે તપ માટે કહ્યું કે તપ ત્રણ પ્રકારના શલ્યથી રહિત હોવું જોઈએ. શલ્ય તો ખબર છે ને, શલ્ય એટલે કાંટો. જેમ ચાલતા ચાલતા પગમાં કાંટો વાગે તો આપણી પાસે ચાલવાનું ગમે તેટલું સામર્થ્ય હોય તો પણ એ સામર્થ્ય ત્યાં હણાઈ જાય. પગમાં કાંટો હોય તો એક ડગલું પણ આપણે માંડી ન શકીએ. તેવી રીતે આત્મામાં ગમે તેટલું સામર્થ્ય હોય પણ કેટલાક એવા ભાવો છે કે જે કાંટાની જેમ ખૂંચ્યા કરે છે, એવા ભાવોને શલ્ય એટલે કાંટો કહેવાય છે. જેના કારણે આપણી જે આધ્યાત્મિક વિકાસની યાત્રા છે અટકી જાય છે, આપણું આગળ વધવાનું અટકી જાય છે. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય, આ ત્રણ શલ્ય શાસ્ત્રકારોએ કહ્યા છે. માયા શલ્ય એટલે માયા રાખીને પ્રાયશ્ચિત કરવું. એક બહુ સુંદર વાત પરમાત્મા મહાવીર જયારે વિચરી રહ્યા હતા ત્યારની ઘટના છે. લક્ષ્મણા નામના એક સાધ્વી છે, મારા ભગવાનને વંદન કરવા જઈ રહ્યા છે. જયારે વંદન કરવા જઈ રહ્યા છે ત્યારે એમણે ઉપાસની બહાર નીકળતા જ એક ઝાડ ઉપર કબૂતર અને કબૂતરીને ક્રીડા કરતા જોયા, ઉભા રહી ગયા. આ ક્રીડા જોઈને એમને આશ્ચર્ય થયું કે આ પશુઓ આ ક્રીડાની અંદર કેટલા બધા મશગુલ થઈ ગયા છે, અને એ ચિંતનની અંદર ઊંડા ઉતરી ગયા કે જો કબૂતર અને કબૂતરીને આ ક્રીડા કરવાની અંદર આનંદ આવતો હોય તો મનુષ્યને કેટલો બધો આવે, એ આનંદ કેટલો બધો હશે, અને જો આવો આનંદ હોય તો ભગવાને ના શું કામ પાડી આ ક્રિયા કરવાની, બ્રહ્મચર્ય ઉપર કેમ ભાર મૂક્યો, આ બ્રહ્મ ઉપર કેમ નહીં. જો વિચારની ધારા ક્યાંથી ક્યાં પહોંચી જાય, એટલે કહે છે કે ભગવાન તો અવેદી હોય છે. શું અવેદી? એટલે જયારે મોહનીય કર્મનો ક્ષય થાય, એમાં પણ નો કસાય કર્મનો ક્ષય થાય, ત્યારે પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદનીય કર્મનો ક્ષય થઈ જાય. એટલે વેદ રહે નહીં, હવે વેદ ન રહે એટલે અવેદી બની ગયા કહેવાય. અને અવેદી બન્યા હોય ત્યારે એમને આ વેદના ઉદયથી થતી ક્રિયાઓની અનુભૂતિ હોય નહીં. એટલે ભગવાનને કે આ અનુભૂતિ જ નથી હોતી, એટલે ખબર ક્યાંથી હોય, આવો વિચાર કરે. પણ બીજી ક્ષણે એમને ખ્યાલ આવ્યો કે આ એક મહાન અશુભ ચિંતનમાં ચડી ગયું કે ભગવાન અવેદી ભલે રહ્યા પણ સર્વજ્ઞ તો છે જ, સર્વજ્ઞને માટે કશું જ અજાણ્યું નથી હોતું, બધું જાણતા હોય છે. મારી મહાન ભૂલ થઈ ગઈ, મેં કેવલી ભગવંતની આશાસના કરી, હવે જાગી ગયા. પેલો પ્રમાદ હતો, જે દ્રશ્ય જોયું એ દ્રશ્યની અંદર ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થયો, ઇન્દ્રિયોનો વિષયની સાથે સંપર્ક થવાથી અંદર પડેલી કષાય નો કષાયની વૃત્તિઓ જે જાગી ગઈ, અને જાગી ગઈ એમને પ્રમાદ હતો એટલે તરત જે ભાવની ધારા હતી ઊંચી જવી જોઈએ, એના બદલે નીચી 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 જતી રહી. પણ સાધ્વી છે, સંસાર ત્યાગ્યો છે અને પોતે પરમાત્માને વંદન કરવા જઈ રહ્યા છે, એ ભાવ એ ખ્યાલ આવતા જ આખી વાત બદલાઈ કે અરે રે, મેં શું કર્યું? એક તો અનુચિત દ્રશ્ય જોયું, અનુચિત દ્રશ્ય જોઈને અનુચિત વિચારણા કરી, અનુચિત વિચારણા તો કરી દીધી. એક એ જીવોને આનંદ આવતો હોય છે એ જોઈને મને જે ભાવ ઉત્પન્ન થયો ત્યાં સુધી બરાબર હતું, પણ મેં કેવલી ભગવંતની તીર્થંકર પરમાત્માની આશાસના કરી દીધી, પશ્ચાતાપ થાય છે. તો કે હવે હું જે જાઉં છું પરસદાની અંદર પરમાત્માની દેશના સાંભળવા જાઉં છું, દેશના પચે પછી હું પ્રાયશ્ચિત કરી દઈશ, હું આલોચના પહેલા આલોચના કરીશ અને પછી જે પ્રાયશ્ચિત આપશે એ પ્રાયશ્ચિત કરીશ. પણ ચાલતા ચાલતા પાછો વિચાર આવ્યો કે પરમાત્માને જ્યારે હું આ પૂછીશ ત્યારે ત્યાં તો ઘણા બધા લોકો હશે, પરમાત્માને એવું તો ના કહેવાય કે મારે તમારે એના સાથે એકલામાં વાત કરવી છે. પરમાત્મા તો ત્યાં બેઠા હોય ને એની આજુબાજુ બધા ઘણા જીવો બેઠા હશે, ઘણા લોકો બેઠા હશે, અને હું આવું પૂછીશ તો લોકોને કેવું લાગશે કે એક સાધ્વી થઈને આવો વિચાર કરે છે? કારણ કે પ્રાયશ્ચિત તો કરવું જ છે, મારા આત્માને શુદ્ધ કરવો છે, કેમ કે આ ખોટું તો થઈ જ ગયું છે, ને એ શુદ્ધ કરી જ નાખવું પડે, નહીં તો જો રાત વીતી જાય તો એ તો વધુ ગહન થઈ જાય, વધુ ગાઢ થઈ જાય. એટલે રાત પડવા ન દેવાય, દોષ સેવાઈ જાય, છદ્મસ્ત છે એટલે દોષ સેવાઈ જાય, પણ જૈન ધર્મની પ્રક્રિયા એ છે કે રાત પહેલા પહેલા બધું સાફ કરી વાસણ માંજી અને મૂકી દો, તમે ડિશ વોશર ની અંદર મૂકીને સાફ કરી નાખવા પડે, ભલે મોડું થાય તો મોડું પણ એ રાહત પડવા જાય. એટલે એ સંકોચ કરે છે કે શું કરવું, પ્રાયશ્ચિત કેવી રીતે લેવું. એટલે એમણે મનની અંદર નક્કી, એનો પાછો રસ્તો કાઢી લીધો કે હું ભગવાનને એવું પૂછીશ કે કોઈકને આવા વિચાર આવે તો શું થાય, એનું પ્રાયશ્ચિત શું આવે. સમોસરણમાં ગયા, દેશના સાંભળી, દેશના પતિ એટલે ઉભા થઈને એમણે કીધું કે ભગવાન મારા બાબતે આપને પ્રશ્ન પૂછવો છે. પૂછો, ભગવાનને તો ખબર હતી, સર્વજ્ઞ હતા કે આ આવતા આવતા શું અંદર તોફાન ચાલી ગયું છે, શું તોફાન થઈ ગયું છે. પણ માયા કરી પહેલા તમને પૂછે, બેન શું ખાશો સાંજે, પછી કહે કે આ ખાશો તે ખાશો, પછી કહે કે ઢોકળાનું પલાળી દીધું છે. પહેલા કહે નહીં કે ઢોકળાનું પલાળી દીધું છે, પહેલા તો આમ તમને પૂછે શું ખાશો. એટલે આપણને લાગે કેટલો બધો પ્રેમ છે. આ તો ખાલી દ્રષ્ટાંત છે, હું એટલે તમે પાછા એના ઉપર ગંભીરતા ના થઈ જતા. પણ માયા આપણા અંદર કેવી, આપણે પણ એટલે પુરુષો પણ પહેલા બધું નક્કી કરી લાવ્યા હોય, એમ પછી કહીએ આપણે કે ભાઈ આપણે આ પાર્ટીમાં કઈ કઈ હોટલમાં જઈશું, બુકે કરાવી દીધું હોય બધું હોય, પછી કહે કે ના ના આજે મને આવતા તો મોડું થવાનું છે, આપણે અહીંયા જઈએ, પછી આવતા વર્ષે આપણે પાછું પેલી હોટલમાં જઈશું, તું કહે છે ને ત્યાં લઈ જઈશ તમે, પણ અત્યારે નહીં આવે. તો માણસ છે એ માયા જ સેવી લે છે, જીવ છે માયા કરે છે. આપણે એવા સભ્ય સમાજની અંદર રહ્યા છે ત્યાં ટ્રાન્સપરન્ટ રહેવું એ આપણને સમજાવવામાં આવે છે, પણ કસાયો એટલા બધા છે કે આપણે જ્યાં ટ્રાન્સપરન્ટ રહેવું સરળ છે ત્યાં પણ આપણે રહી નથી શકતા. ત્યાં આપણે કશું આ તમે એમ કહી દો કે ભાઈ આજનું આ ખાવાનું છે અથવા આજે આ હોટલમાં જવાનું છે, એટલું સ્પષ્ટ કહી દો તો શું ફરક પડવાનું. પણ જીવ એ નથી કરી શકતો. આ જ્યારે નાની નાની બાબતોમાં આપણને આપણા આત્માની વર્તણૂકો જણાય તો ખબર પડે કે આપણો આત્મા શુદ્ધ નિર્મળ થઈ રહ્યો છે કે નહીં. નહીંતર તો આપણે એ નશામાં ને નશામાં આખું આખું બધું બોલ્યા કરતા હોઈએ, આત્મસિદ્ધિ બોલતા હોઈએ, અપૂર્વ અવસરે બોલતા હોઈએ, ઉત્તરાધ્યાય નહીં ચાલતું હોય, ભક્તામરે ચાલતું હોય, અજીત શાંતિ ચાલતી હોય, આ બધું ચાલતું હોય, પણ આત્મા પાછું જ્યારે બધાની વચ્ચે હોય ત્યારે રમત રમ્યા વગર રહી શકે નહીં. તો આ સાધ્વીજી જ્યારે પરમાત્મા પાસે પહોંચ્યા ત્યારે એમણે એમ કીધું કે આવો કોઈકને વિચાર આવે તો શું આવે થાય. તો એમણે કીધું કે આટલું એને તપ કરવું જોઈએ. ઉપાશ્રયમાં આવીને એ તપ પણ પૂરું કર્યું. તપ કર્યું એમણે, પ્રાયશ્ચિત કરી લીધું. પણ એમને એમ થયું કે આ મેં કોઈકના માટે જ આવો વિચાર, કોઈકને આવો વિચાર આવે અને કર્યું, આવા આનું પ્રાયશ્ચિત શું આવે એવું પૂછ્યું, એ પણ ખોટું જ હતું, એટલે હું ડબલ કરું તપ. એટલે એમને જે ભગવાને જે પ્રાયશ્ચિત આપ્યું હતું એનાથી ડબલ કર્યું. પણ શાસ્ત્રકારો કહે છે કે એનું જે માયા રાખીને તપ કર્યું એટલે એ શલ્ય બની ગયું હતું, અને શલ્ય બન્યું હતું એટલે આત્મા નિર્મળ ન થયો. એટલે જો શલ્ય રાખીએ આપણે અને શલ્ય રાખીને તપ કરીએ તો નિર્મળતા આવતી નથી. આ ત્રણ શલ્યો, માયા શલ્ય, બીજું મૂક્યું મિથ્યાત્વ શલ્ય, મિથ્યાત્વ અંદર પડ્યું હોય. તપ શા માટે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એનો કોઈ બોધ ન હોય, અને ખાલી આપણે એમ વિચારીએ કે ભાઈ તપ કરીએ તો લાભ થાય, તપ કોઈક વસ્તુની પ્રાપ્તિ માટે કરવા લાગીએ તો પણ એ મિથ્યાત્વ શલ્ય છે. તાંબલી તાપસનો એક દ્રષ્ટાંત આવે છે કે તાંબલી તાપસ છે, તપશ્ચર્યા કરતો હતો, તપ કરતો હતો, છઠના પારણે છઠ કરે. છઠના પારણે છઠ એટલે બે ઉપવાસ કરે અને ફરી પાછું પારણું કરે અને ફરી પાછું તરત ને તરત બીજા બે ઉપવાસ. આવું સતત ચાલતું હતું. પણ પારણામાં શું કરે, એ ચોખા લઈ આવે, ભાત લઈ આવે, એ ભાત લાવે, એ ચોખા લાવે, એને નદીના પાણીથી ધોઈ નાખે અને પછી જે થોડા ઘણા સત્વ બચ્યું હોય એ ખાઈ લે. એટલે નિસત્વ પદાર્થ આવું વર્ષોના વર્ષો સુધી કર્યું. ત્યારે કોઈ વ્યક્તિએ કેવલી ભગવંતને પ્રશ્ન પૂછ્યો કે આના તપનો લાભ કેટલો, તો કે એક શ્રાવક એક નૌકાશીનું તપ કરે એનાથી જેટલું ફળ પ્રાપ્ત થાય એટલું પણ ફળ આને પ્રાપ્ત થયું નથી. કારણ એટલું જ કે પેલો મિથ્યાત્વથી, મિથ્યા ભાવનાથી તપ કરી રહ્યો છે કે આ તપથી મને રાજ રિદ્ધિ સુખ સૌભાગ્ય આદિ પ્રાપ્ત થાય. તપ કરવાનું છે કર્મોને ખપાવવા માટે. કર્મણામ તાપના તપઃ, કર્મને તપાવી નાખવા માટે, કર્મને ખપાવી નાખવા માટે, કર્મનો ક્ષય કરવા માટે તપ કરવાનું છે. તપ રાજ રિદ્ધિ સુખ સૌભાગ્ય પરિવાર આ ભાવમાં અને આવતા ભાવમાં દેવ દેવેન્દ્ર ચક્રવર્તી વિદ્યાધરની પદવી પ્રાપ્ત કરવા માટે નથી. તપ છે કર્મોને ખપાવવા માટે. અને એ ભાવ જો અંદર પૂરેપૂરો ના આવે તો એ મિથ્યા શલ્યથી કરાયેલું તપ થાય. લે આપણે એ સમજ આપણે કેળવી છે, આટલા વર્ષોનો સ્વાધ્યાય કર્યો છે, આટલા બધા ગ્રંથો વાંચ્યા છે, તો આપણી પ્રજ્ઞા ખુલવી જોઈએ, પ્રજ્ઞા ખુલવી જોઈએ. અને ખુલે એટલે આપણું તપ શલ્યથી રહિત થવું જોઈએ, મિથ્યાત્વથી રહિત થવું જોઈએ અને નિદાનથી રહિત. નિદાન એટલે કોઈ વિશેષ અપેક્ષા રાખીને તપ કરો. વિશેષ અપેક્ષા એટલે ભાઈ પેલા ભાઈ રોજ અહીંયા દર્શન કરવા આવતા હતા અને એ બહુ મોટા ધનવાન થઈ ગયા, હું પણ દર્શન કરવા જાઉં, તો એ નિદાન. મારું દર્શન કરવાનું કારણ એટલું જ છે કે હું પણ પેલાની જેમ ધનવાન બનું. એનો છોકરો પરીક્ષા આપતા પહેલા દર્શન કરવા આવ્યો તો મારા છોકરાને હું લઈ જોઉં, એ પણ દર્શન કરીને વધુમાં વધુ માર્ક લાવે. એટલે કહે છે કે આ જે ભાવ છે એ નિદાનનો. બાળકની અંદર સંસ્કાર પાળવાની વૃત્તિથી આપણે એને દર્શન કરાવવાના છે કે જેથી એને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા પેદા થાય, પરમાત્માનું સ્મરણ કરવાનું મન થાય, પરમાત્માના સ્મરણ કરવાથી ચિત્તને પ્રસન્નતા પ્રાપ્ત થાય અને ચિત્તની પ્રસન્નતા હશે તો બીજા બધા કાર્યો સારી રીતે પાર પડશે. એ ભાવ અંદર લાવવાને બદલે આપણે પહેલા જ દિવસથી એને માગવાની વૃત્તિ તરફ લઈ જઈએ તો એ નિયાણું નિદાન શલ્ય, આ ત્રણ શલ્યથી રહિત થઈને આપણે તપ કરવાનું છે. એટલે પર્યુષણ પર્વની અંદર જે ચોથું કર્તવ્ય મૂક્યું છે અથમ તપ, કે પ્રત્યેક શ્રાવકે પર્યુષણ પર્વ દરમિયાન એટલે એક વર્ષ દરમિયાન, વધુમાં વધુનો સમય એક વર્ષ અને એક વર્ષ નહીં તો છેવટે આઠ દિવસની અંદર અઠમ તપ કરવો જોઈએ. એટલે અઠમ તપ કરવાનું વિધાન કર્યું કે આખા વર્ષની અંદર પ્રત્યેક શ્રાવકે એક અઠમ તપ અવશ્ય મેવ કરવો જોઈએ. પ્રાયશ્ચિત શબ્દની વ્યાખ્યા કરી રહ્યા હતા કે આ તપ કરવા દ્વારા પ્રાયશ્ચિત થાય છે, એટલે પરમાત્માની એવી આજ્ઞા છે કે આપણે જે જીવન જીવીએ છીએ એમાં જે આપણે જાણતા અજાણતા દોષો લાગ્યા છે એ દોષોનું શુદ્ધિકરણ કરવા માટે અથમ તપ કરવો જોઈએ. તપનો સંબંધ આજ્ઞા સાથે પણ છે, એટલે કે પરમાત્માની આજ્ઞા સાથે. આણા એ ધર્મો એવું આચારાંગ સૂત્રની અંદર કહ્યું કે આજ્ઞા એ ધર્મ છે. આજ્ઞાનું પાલન ન થાય અને તમે તપ કર્યા કરો તો એ ધર્મ નથી. એક બાપ હોય, એના બે દીકરા હોય, એ બે દીકરામાં એક દીકરો મા બાપનો ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે તત્પર હોય, બીજો દીકરો માત્ર મા બાપના રોજ સાંજે પગ દબાવે પણ એનું કયું કશું જ ન માનતો હોય તો બાપને મન કયો દીકરો મોટો ગણાશે? જેની ઈચ્છા પરિપૂર્ણ કરતો હોય, ખાલી પગ દબાવે, ખાલી એના શરીરની સેવા કરે, તો માત્ર આપણે ભગવાને જે કહ્યું છે એ વ્યવહારથી કરીએ, પણ એમની આજ્ઞાને અનુસારે જીવન ના જીવીએ તો પણ એ બરાબર નથી. તો આણા એ ધર્મો આજ્ઞા પાલનમાં ધર્મ છે, અને પરમાત્માની આજ્ઞા શું છે એ આપણે વિચારવાનું કે આજ્ઞા શું કરી છે ભગવાને. તો અત્યારે તો આપણે એટલું જ વિચારવાનું છે કે આજ્ઞા અઠમ તપની છે. અઠમ તપ અવશ્ય મેં કરવો જોઈએ. અઠમ તપ ના થઈ શકતો હોય તો એના પણ વિકલ્પો આપ્યા છે. આપણે ઘણી બધી વાર એવું વિધાન કરીએ છીએ કે જૈન ધર્મ બહુ કઠિન છે, પણ એવું નથી. જૈન ધર્મની અંદર બધાના વિકલ્પો આપેલા છે કે આ ન થઈ શકતું હોય તો આ કરવું, આ ન થઈ શકતું હોય તો આ કરવું, કે અઠમ ન થઈ શકતો હોય તો ત્રણ ઉપવાસ કરવા, ત્રણ ઉપવાસ ન થઈ શકતા હોય તો આઈંડીલ કરવા, આઈંડીલ ન થઈ શકતા હોય તો બાર એકાસના કરવા, બાર એકાસના ન થઈ શકતા હોય તો એના બ્યાસના કરવા, અને બ્યાસના ન થઈ શકતા હોય તો સ્વાધ્યાય કરવો, 20,000 ગાથાનો સ્વાધ્યાય કરવો. આ બધી વાત શાસ્ત્રોની અંદર અલગ અલગ વિકલ્પો દ્વારા આપેલી છે. તો જ્યારે આખા શાસ્ત્રના પ્રત્યેક પદ સાથેની આપણે ચર્ચા કરીએ છીએ તો પ્રાયશ્ચિતની વાત આવી. પ્રાયશ્ચિત પછી વિનય, એટલે તપ કરતા કરતા આપણી અંદર નમ્રતા, અંદર વિનય, વિનય પ્રગટ હોવો જોઈએ. અહંકાર ન થવો જોઈએ, હું તપસ્વી છું એવો ભાવ ન આવવો જોઈએ. હું કર્મનો ક્ષય કરી રહ્યો છું એટલે હળવો બની રહ્યો છું, અને હળવો થઈ રહ્યો છું એટલે વિનમ્ર, એટલે એ ભાવ અંદર આવવો જોઈએ. વ્યાવચ્ચનો ભાવ એટલે સેવા કરવાનો ભાવ. સ્વાધ્યાયની વાત આપણે ઘણી બધી કરી છે. સ્વાધ્યાય અને પછી સ્વાધ્યાય કરતા કરતા પાછો ધ્યાન અને વ્યુત્સર્ગ. અહીંયા ક્રમ બદલ્યો છે, તપની અંદર ક્રમ બદલ્યો છે. અને જ્યારે તત્વાર્થ સૂત્રની વાત આવે છે ત્યારે તત્વાર્થ સૂત્રની અંદર કાયોત્સર્ગ અને ધ્યાન એ પ્રકારનો ક્રમ આપે છે. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે પણ જ્યારે યોગ બિંદુ ગ્રંથની રચના કરી ત્યારે એની અંદર છેલ્લે વ્યુત્સર્ગ મૂક્યો, કાયોત્સર્ગ, એટલે કે એ સ્થિતિ પર પહોંચવું, આહાર ઉપર વિજય મેળવતા મેળવતા, ભૂખ ઉપર વિજય મેળવતા મેળવતા એ સુધી પહોંચવું કે આ દેહ પણ નિરર્થક છે, અને એ ભાવ આવે છે કાયોત્સર્ગ કરતા કરતા. આખા વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ ક્રિયા હોય દેહના મમત્વને છોડવાની તો એ કાયોત્સર્ગની ક્રિયા છે. કાયોત્સર્ગની ક્રિયા એ આખા વિશ્વમાં બીજા કોઈ ધર્મ એ બતાવી નથી કે જીવતા જીવ આપણે દેહનો ત્યાગ કરીને માત્ર આત્મામાં સ્થિત રહેવાનો પ્રયાસ કરવો. તે બે પ્રકારની વાત છે. એક છે યોગ નિદ્રા અને બીજો છે કાયોત્સર્ગ. એ બંને વચ્ચે બહુ મોટું અંતર છે. યોગ નિદ્રાનો અર્થ છે કે જેમાં તમે શિથિલ થઈને સૂઈ જાઓ છો, શરીરના પ્રત્યેક અંગોને શિથિલ કરી નાખો છો, અને ધીરે ધીરે તમે તમારા આત્મા તત્વને ઓળખવાની સેલ્ફ સજેશન આપતા જાઓ છો, પોતાની જાતને પોતે આદેશ આપો છો, એ યોગ નિદ્રા છે. આત્મતત્વ કાયોત્સર્ગની અંદર કાયા અને ઉત્સર્ગ એ બે શબ્દો છે. કાયા એટલે શરીર છે, અને ઉત્સર્ગ એટલે છોડી દેવું, ત્યાગી દેવું. કાયાને ત્યાગી દેવી, અને એની પ્રતિજ્ઞાનું સૂત્ર છે અપાણમ વો સિરામી, હું મારી જાતને વો સિરાવી દઉં છું, ત્યાગી દઉં છું. હવે પોતે પોતાની જાતને ત્યાગી દે, અમુક સમય સુધી ત્યાગી દે, ત્યારે રહેશે શું? રહેશે માત્ર આત્મતત્વ. અને એ ભાવ જ્યારે આવે છે ત્યારે કર્મ નિદ્રા સૌથી વધુ થાય છે. એવો ભાવ જ્યારે આવી જાય છે, કાયોત્સર્ગનો ભાવ આવી જાય છે, તે એક તરફ કાયાનું મમત્વ છૂટી જાય છે, કાયાનો ત્યાગ થઈ જાય છે, બીજી બાજુ આત્મતત્વની અંદર સ્થિરતા આવી જાય છે, આત્મતત્વની અનુભૂતિ થવા મળે છે. તમે વિચાર કર્યો કે ગજ સુકુમાલ મુનિ દીક્ષા લઈ લીધી છે, સોમિલ એના સસરા છે. આ ગજ સુકુમાલ મુનિ યુવાવસ્થાની અંદર દીક્ષા લઈને સ્મશાનની અંદર કાયોત્સર્ગ કરી રહ્યા છે. કાયોત્સર્ગની અંદર એમણે પ્રતિજ્ઞા કરી છે કે તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ ગોસિરામી. બહારથી અંદર જવાની વાત છે, એટલે બાહ્ય તપની અંદર પ્રભુત્વ મળ્યું હોય તો અભ્યંતર તપની અંદર ઊંડા ઉતરી શકાય. તો બાહ્ય તપ તો એ કરી જ રહ્યા હતા, આહાર વગેરેનો ત્યાગ કરી લીધો હતો, અંદર ઉતરવાની કોશિશ કરી રહ્યા હતા અને એમાં પ્રતિજ્ઞા લીધી છે કે તાવ કાયમ ઠાણીનમ મોણેનમ જાણેનમ અપાણમ વોતિરામે, છોડી દીધું છે. અને એ સમયે એના સસરા ત્યાંથી નીકળ્યા છે. એને દીક્ષામાં ઉભેલા જોઈને એને અત્યંત કષાયો જાગૃત થઈ ગયા, નિમિત્ત મળ્યું, કષાયો જાગૃત થઈ ગયા. પોતાની જાતને એ કાબુમાં નથી રાખી શકતા. એ કહે છે કે આ એ મારો જમાઈ છે જેણે મારી દીકરીનું જીવન રોળી નાખ્યું, કે ભર જુવાનીમાં આણે દીક્ષા લઈ લીધી, એણે એ પણ વિચાર ન કર્યો કે મારી દીકરી હવે શું કરશે. અત્યંત ક્રોધ આવે, એટલે ત્યાં ભીની માટી હતી, એ ભીની માટી લીધી, માથામાં એને એક પાળ બાંધી અને સ્મશાન હતું એમાં લાકડા પડતા હતા એ લઈને એના માથા ઉપર મૂકી દીધા. આ ઘટના અત્યંત કષ્ટપ્રદ છે, સાંભળતા પણ આપણને કંપારી છૂટી જાય તો એ આત્માનું શું થતું હશે. હવે વાત સમજવાની છે કે શાસ્ત્રકારોએ આદમની અંદર પ્રશ્ન વ્યાકરણ વિપાક સૂત્રની અંદર આ ઘટનાનું વર્ણન કરતા કરતા ગણધર ભગવંતો કહે છે કે એ જીવ આટલી ભયંકર વેદના, આટલો મોટો ઉપસર્ગ આવી ગયો, આવો ભયંકર ઉપસર્ગ આવી ગયો ત્યારે શું વિચાર કરતા હશે, એનું ધ્યાન ક્યાં હશે અને કયા ધ્યાને એમના કર્મો ખપાવવામાં કારણ નિમિત્ત બન્યો છે. કેટલી ભયંકર વેદના કે આપણો તો એ ખાલી થોડુંક આપણા બેઠા હોય ને કોઈ અડી જાય, કોઈનું કપડું બી અડી જાય તો આપણને એમ થાય કે આ કેવો અસભ્ય છે, કે આને બેસતા નથી આવડતું. આના તો માથા ઉપર આટલું બધું મૂકી દીધું છે ત્યારે એના મનની અંદર શું વિચારણા ચાલતી હશે અને એવું કયું ધ્યાન હશે કે જે ધ્યાને એમને વિચલિત થવા ન દીધા, નહીં તો આંખ ખોલીને જોઈ લેત કે ભાઈ આ શું બની રહ્યું છે. એ વખતે જે વખતે પાળ બાંધવા લાગ્યા હશે ત્યારે શું થયું હશે, જે વખતે ધગધગતા કોલસા નાખ્યા હશે ત્યારે શું થયું હશે. તો કે પહેલી વાત તો એ કે જ્યારે એમના માથે પાળ બાંધી રહ્યા છે ત્યારે એ જ વિચાર કરે, એને ખબર નથી કે એના સસરા શું પ્લાનિંગ કરી રહ્યા છે, એના મગજમાં શું ચાલી રહ્યું છે એ પણ ખબર નથી. એ વખતે એની પ્રતિજ્ઞાનું પાલન કરી રહ્યા હતા કે તાવ કાયમ ઠાણીનમ મોણેનમ જાણેનમ અપાણમ બહુ સિરામ, મેં દેહ છોડી દીધો છે, અત્યારે હું આત્મામાં જ લીન, મારે આ કોઈ બાહ્ય નિમિત્તોથી મારું મન વિચલિત થવું જોઈએ નહીં, બહારના કોઈ નિમિત્તો મને અત્યારે ચલાયમાન કરી શકવા ન જોઈએ. એટલે કે પહેલી ક્ષણે તો એ પોતાની પ્રતિજ્ઞામાં સુદૃઢ બની ગયા અને બીજી ક્ષણે કહે છે કે એક પુગ્ગલ દત્થી જિયા યઈ, એક પુગ્ગલ દત્થી જિયા યઈ, આ પ્રાકૃત વર્ડિંગ છે, ગંધર્ભગ્રંથોના શબ્દો છે અને એનો અર્થ થાય છે કે એ વખતે એકમાત્ર શુક્લ ધ્યાનની જે ત્રીજી ભૂમિકા છે એ ભૂમિકામાં જવા માટેની જે પ્રક્રિયા છે એનો પ્રારંભ ત્યાં કરે છે. બીજી અને બીજી પહેલી અને બીજી અવસ્થામાં એકમાત્ર પુદ્ગલ દ્રષ્ટિ ઉપર જ એકાગ્ર બની જવું, એકમાત્ર પુદ્ગલ દ્રષ્ટિ પર પોતાના ધ્યાનને પુદ્ગલ ઉપર સ્થિર કરી દેવું, એટલે કે હવે આ દેહ છે એ તો પુદ્ગલનો પુંજ છે અને એના ઉપર બીજા પુદ્ગલો મુકાયા છે. પુદ્ગલના પુંજ ઉપર પુદ્ગલ મુકાયા છે, પુદ્ગલ પુદ્ગલનું કામ કરશે, એ પુદ્ગલની અંદર મારે આસક્ત થવાનું નથી. પુદ્ગલો મને કોઈ રીતે પરેશાન ન કરે, હું મારા આત્મતત્વની અંદર માત્ર લીન રહું. તત્વના જ ચિંતનની અંદર લીન હતા કે આત્મતત્વ આ પુદ્ગલથી તદ્દન ભિન્ન છે, અને એ ભાવના એ દ્રષ્ટિ કે આ પુદ્ગલનો આ સ્વભાવ છે, પુદ્ગલ ભીનું થાય છે, પુદ્ગલ બળે છે, પુદ્ગલ વૃદ્ધિ પામે છે, આત્મતત્વ આ બધાથી પર છે, અને આ એક અવસર આવ્યો છે, એ અવસરમાં જ મારે મારા આત્મામાં લીન રહેવાનું છે. આ વ્યુત્સર્ગ, વ્યુત્સર્ગ એટલે વિશેષે કરીને ઉત્સર્ગ એટલે ત્યાગ કરી દેવો, છોડી દેવું, સંપૂર્ણપણે છોડી દેવું. તો પોતે તો દેહને છોડી દીધો, પણ દેહ ઉપર જે ઉપસર્ગો થયા છે એ તો અનુભવી રહ્યા છે. તો એને એ ગણધર ભગવાન તો કહે છે કે એ વખતે એ માત્ર એ દેહને દ્રષ્ટા ભાવથી જોઈ રહ્યા હતા, જેમ તમે મને જુઓ છો એમ હું મારા દેહને જોઉં. એનો અર્થ થયો એક પુગ્ગલ દચ્છી જિયા, એકમાત્ર પુદ્ગલ દ્રષ્ટિની અંદર જ ધ્યાનને લીન કરી દીધું હતું, અને એ જ દ્રષ્ટિની અંદર રહ્યા એટલે શપક શ્રેણી માંડી. શપક શ્રેણી માંડી એટલે ભાવની તીવ્રતા આવી, ભાવની તીવ્રતા આવી એટલે કર્મનો ક્ષય થવા માંડ્યો. કર્મનો ક્ષય થતાં થતાં બધા જ ભાતી કર્મનો ક્ષય થયો, કે લોકાલોક પ્રકાશ કેવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. અને એ વખતે ત્યાંથી કૃષ્ણ મહારાજ નીકળે છે. જુઓ ઘટનાક્રમ કેવો થાય. એને પરમાત્માને એને આ આખી ઘટના થઈ છે એ ખબર નહોતી, આવું કેમ કે કાયોત્સર્ગમાં ઉભા રહ્યા હતા ત્યારે નીકળ્યા છે. એને કૃષ્ણ નેમિનાથ ભગવાનને જઈને પૂછ્યું છે કે આ ગજસ્કુમાલ મુનિ અત્યારે શું કરી રહ્યા છે. તો કહે છે કે ભાઈ એમનું તો આવું થયું છે, કાળ કરી ગયા છે, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણ પામ્યા છે. એટલે કહે છે કે આવું કેવી રીતે થયું. એટલે કહે છે કે એના સસરાએ જ એના મસ્તક ઉપર આ પાળ બાંધી દીધી. કૃષ્ણ છે અત્યંત કૃપાયમાન થયા, પણ પરમાત્મા સામે બેઠા હતા. એ વખતે એમણે એવો મનની અંદર નિર્ણય કર્યો કે અહીંયાથી જઈને સીધો પેલા મારા એ જે દેવાઈ છે એને હું સજા કરું. કે આ હિંમત એની, એને એ પણ ખબર ના રહી કે હું એનો પિતા છું, અને આવી રીતે મસ્તક ઉપર આ. તો કે એને કૃષ્ણ નૈનાથ ભગવાનને કહ્યું કે શું થયું એ વખતે ગજસકુમારના શું ભાવ હતા. તો કે એક માત્ર એવો ભાવ હતો કે આ મારા સસરા મારા ઉપર પરમ ઉપકાર કર્યો, કે મને મોક્ષની પાઘડી પહેરાવી. જે આ બધું થયું કેવળ જ્ઞાન પણ થઈ ગયું ત્યારે એણે જોયું કે આ બધું હતું તો આ મારા સસરાએ કર્યું, ત્યારે એને એક જ ભાવ કે મને મોક્ષની પાઘડી પહેરાવનાર કોઈ હોય તો આ મારા સસરા છે. એટલે એના પ્રત્યે પણ ઉપકારનો ભાવ, અપકારી પ્રત્યે પણ ઉપકારનો ભાવ, એ જે આવ્યો એ માત્ર સમતા હોય તો જ આવી શકે, સમતા ન હોય તો આવી શકે નહીં. એટલે સમતા ભાવ કાયોત્સર્ગથી આવવો જોઈએ. તો આવી રીતે કાયોત્સર્ગની વાત એ તપનો છઠ્ઠો છેલ્લો પ્રકાર છે. ધ્યાનની વાત પણ આપણે અંદર થોડી ઘણી કરી, ક્યારેક પાછું આપણે જોઈશું કે ધ્યાન કેટલું મહત્વનું છે. તો આ કાયોત્સર્ગનો અર્થ છે કે શરીરને છોડી દેવું, શરીરનો ત્યાગ કરવો, એની અનુભૂતિ કરવી. એમ કરતા કરતા ક્ષણિક એટલે થોડી થોડી ક્ષણ માટે આપણે કાયાની મુક્તિ મેળવતા જઈએ ને તો એક બહુ મોટો લાભ એ થાય કે ઘણી વાર તમે બધું જોયું હશે, ઘણા લોકોને છેલ્લી અવસ્થા હોય, શરીરની અંદર રોગ વ્યાપી ગયો હોય, દેહ છૂટતો ના હોય, બધા જ પરિચિતો એમ કે હવે છૂટે તો સારું. આની પાછળનો તાત્વિક રહસ્ય એ છે કે કાયા સાથેની જેટલી આસક્તિ વધુ એટલો દેહ છૂટતા વાર લાગે. જે માણસે રોજ સાચા કાયોત્સર્ગ કર્યા હોય એને દેહ છોડતા વાર લાગે નહીં, છૂટી જાય આમ રમત રમત. અમે વાત કરતા હોય કે ભાઈ ચલો હવે સાંજ પડી છે, વાળું કરી લઈએ. વાળું થઈ જાય, વાળું એટલે ડિનર કરી લે, અને પછી કહે કે બસ વાળું કરી લીધું, હવે જાઉં છું, અને ઢળી પડે બસ. આવો ભાવ ક્યારે આવે? આવું જે આપણે રોજ પરમાત્મા પાસે માગીએ છીએ અને પ્રત્યેક શ્રાવકનું કર્ત એક શમણું હોય છે, એક સ્વપ્ન હોય છે કે સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, એનાની આગળનું સ્વપ્ન શમણું છે કે સમાહિ મરણમ ચ, મને મરણ મળે તો કેવું મળે? સમાધિ મરણ. તો સમાધિ મરણ ક્યારે મળે? કે રોજ કાવસક કરીએ તો મળે, કાવસક સાચો કરીએ તો મળે. કે દેહ પ્રત્યેની આસક્તિ ઓછી થતી જાય તો દેહને ત્યાગતા વાર લાગે નહીં. દેહ જ્યાં સુધી ઋણાનું બંધ છે ત્યાં સુધી દેહમાં રહેવું પડે એ વાત બરાબર છે, પણ જેવો ઋણાનું બંધ પતે તરત દેહ છોડીને ચાલી નીકળીએ. જેમ આપણે ઘર છોડીને એક ઘરમાંથી બીજા ઘરમાં જઈએ તેવી જ રીતે એક દેહને છોડીને બીજા દેહમાં જવું પડે તો આરામથી હસતા હસતા ક્ષણવારમાં દેહ છૂટી જાય. નહીં તો વેન્ટિલેટર ઉપર રાખે વર્ષ દિવસોના દિવસો, મહિનાઓના મહિના વીતી જાય પણ દેહ છૂટે નહીં. આવી સ્થિતિ આવે એવી ન આવે એટલા માટે આ કાયોત્સર્ગનું આચરણ આપણે સમ્યક અર્થમાં કરીએ. તો મરણ સમયની વાત કરી અને જીવન સમય દરમિયાન રાગ દ્વેષ અને મોહ અલ્પ થાય, આપણા કષાયો ઓછા થાય, આપણી અંદર પરમાત્માની આજ્ઞા પાલન કરવાનું મન પ્રગટે અને બ્રહ્મનું સેવન થાય અને દેહથી મુક્ત થવાની ભાવના આપણી વધુ પ્રબળ બને, એટલું કહી અને અટકે છે.
પાંડવો પાંચ ગામની રાજના રાખ્યો અને અમારે લખી ગયું તો મહાભારતનું યુદ્ધ ના થયું?
એ લોકોને પહેલા આપ્યું હતું પાંચ ગામ. એ પાંચ ગામનો આ લોકોએ બહુ સારી રીતે વહીવટ કર્યો એટલે બહુ પ્રજાના કલ્યાણના કામો કર્યા એટલે પાંચ ગામમાંથી પાંચ રાજ્યો જેટલું મોટું સામ્રાજ્ય વધી ગયું. એટલે કૌરવો ગભરાયા હતા, પહેલા આપેલું જ આ લોકોને, એટલે ગભરાયા કે જો આને પાંચ ગામ પણ આપીશું તો આ લોકો તો ભવિષ્યમાં અમારી ઉપર પણ રાજ કરતા થઈ જશે, કેમ કે લોકોનો સ્નેહ એને એટલો બધો મળતો હતો અને આ લોકો વધુ નીતિમાન હતા, નીતિમત્તા વધુ રાખતા હતા. હવે એ પાંચ પાંચે રાજ્યો એને પડાવી દીધા કૌરવોએ કે ભાઈ હવે તમને આ નહીં આપીએ. એમાંથી ઝઘડો થયો. એક મિનિટ હવે સાંભળો. હવે એને માગ્યું પછી આટલું જ કે ભાઈ અમને આટલું આપો. હવે એટલું ના આપવાની ના પાડી દીધી તો રહે ક્યાં? અને પાંડવોને ખબર હતી કે જો અમને ક્યાંય રહેવાનું ઠેકાણું નહીં મળે તો આ લોકો અમને મારી નાખશે. પેલા પ્રપંચી હતા એટલે જીવવા માટે એટલી આવશ્યકતા હતી, એટલે માટે એમણે માગ્યું કે ભાઈ અમને આટલું મળે, નહીં તો જેમ એક વ્યક્તિ એને આતંકવાદી ઘોષિત થાય પછી રાજ્ય સત્તા એને જીવવા જ ના દે, એને પકડીને ગમે તે રીતે માને. એમ આ લોકો એવું માનતા હતા કે આ અમારા માટે ટેરરિસ્ટ છે, એટલે એને મારી જ નાખવાના હતા. એટલે એમણે પોતે પછી આ વાત
કરી.
અને છતાંય પછી યુદ્ધ ટાળવાની બહુ મહેનત કરી. કૃષ્ણએ છેક સુધી મહેનત કરી. યુધિષ્ઠિરે મહેનત કરી. યુધિષ્ઠિરે કીધું કે આમાં કોઈનું કશું વળશે નહીં, કે આ ના કરીએ આપણે. ત્યારે યુધિષ્ઠિરને ખબર હતી કે લડવા ઝઘડવાથી કશું મળવાનું નથી, એટલે એને યુદ્ધ કરવાની તરફેણમાં નહોતા. કૃષ્ણ યુદ્ધ કરવાની તરફેણમાં નહોતા, એટલે એ સમજાવવા જાય છે કૌરવોને. કૌરવોને સમજાવવા જાય છે ત્યારે કૌરવો ખુશ થઈ ગયા કે અર્જુન કૃષ્ણ આવશે એટલે અમે એમને એવી સેવા કરીશું, એવી સેવા કરીશું કે પાણી પાણી થઈ જશે, અને અમે જે ઈચ્છીએ છીએ તે કરવા લાગે. ત્યારે વિદુર એક એટલો ઉભો હતો કે વિદુરે એમ કીધું કે તમે શ્રી કૃષ્ણને ઓળખતા નથી, એ અહીંયા આવશે ખરા, તમને સમજાવશે ખરા, પણ એ તમારી પાસેથી માત્ર તમારા સત્કાર સિવાય બીજું કશું જ નહીં લે. તમે જેટલો સત્કાર કરશો એટલું, બાકી તમારું પાણી પણ નહીં પીવે. તો પણ આ કૌરવો તો સત્તાનો જે નશો છે, જે કષાયોની વાત કરી છે ને આપણે, એ કષાયોને સમજવાનું છે. અને એ જ્યારે તમે મિથ્યાત્વના પાંચ પ્રકારો સમજો ને, તો કષાયોના પ્રભાવનો આપણને ખ્યાલ આવે, નહીં તો ના આવે. એટલે સૌથી પહેલાં તો સમ્યક્ત્વ સમજતા પહેલાં મિથ્યાત્વ સમજવું પડે. એ જે હતા એ બે મિનિટ લાગશે, હું તો આપણે પતાવી દઈશું પછી. એ વખતે શ્રી કૃષ્ણએ એને સમજાવવા ગયા, એટલે એને પહેલાં તો સોનાના સિંહાસન ઉપર બેસાડે, સોનાની થાળી લાવે, સોનાના કળશથી આ કૌરવોએ એમના પગ ધોયા, સરસ મજાનું ભોજન ધર્યું, કશું જ લીધું નહીં શ્રી કૃષ્ણે. એને કહ્યું કે ભાઈ યુદ્ધ ટાળી દો. એટલે કૌરવોએ કીધું કે તમે અમારામાં આવી જવા તો આપણે પેલા લોકોને તરત હરાવી દઈશું, અમારું મન તો પાકું જ છે યુદ્ધ કરવું કરવું ને કરવું. શ્રી કૃષ્ણે જોયું કે આ લોકો એટલા બધા મદમાં આવી ગયા છે, કોઈ પણ રીતે આ ટાળી શકાય એવું નથી, એટલે એ ચૂપચાપ નીકળી ગયા. યુદ્ધ થઈ ગયું. યુદ્ધમાં રોજ આવીને પૂછતા હતા પાંડવો કૃષ્ણને કે આજે આપણે શું થશે, રોજ સાંજ પડે પૂછવા જાય કે શું થશે, હવે કાલે શું થશે. 70 દિવસ સુધી કૃષ્ણે ના પાડી છે કે તમે નહીં જીતો, નહીં જીતો, નહીં જીતો. 70 દિવસ ના પાડી છે. 18મા દિવસે ફરી પૂછવા આવે છે ત્યારે કહે છે કે કાલે તમે જીતી જશો. એટલે પૂછ્યું કેમ, અત્યાર સુધી કેમ ના પાડતા હતા? તો કે અત્યાર સુધી તમારા પ્રશ્નમાં સંશય હતો, આજે તમારા પ્રશ્નની અંદર એક રણકો છે. કેમ કે ઘણા બધા ગુજરી ગયા હતા, ઘણા બધા મરી ગયા હતા. 18મા દિવસે વિજય થઈ ગયો. વિજય થયા પછી જોયું હવે યુધિષ્ઠિર, એટલે પાંડવો જે બચ્યા છે એમાં યુધિષ્ઠિર સૌથી મોટા છે. યુધિષ્ઠિર બધાની અંત્યેષ્ટિ કરવા જાય છે ત્યારે એની આંખમાંથી આંસુ આવી જાય છે યુધિષ્ઠિરને. અંત્યેષ્ટિ એટલે અંતિમ સંસ્કારો કરે છે. એમાં કૌરવોના પરિવારના છોકરાઓ, પાંડવોના પરિવારના છોકરાઓ બધા ગુજરી ગયા હતા, કોઈ નતું રહ્યું, ખાલી આ 5 પાંડવો રહ્યા. એટલે કહે છે યુધિષ્ઠિર, કહે છે કે જે પરિણામની હું કલ્પના કરતો હતો એ પરિણામ આવીને ઉભું રહ્યું. જેના માટે અમે લડ્યા હતા એ તો ભોગવનાર રહ્યા જ નહીં. અમે જેના માટે આ બધું કર્યું એ તો રહ્યું નહીં. એટલે એનો જે ઉપદેશ છે છેલ્લો યુધિષ્ઠિરનો, જે એનો વિષાદ અને એનો ઉપદેશ એ અદભુત છે. એમ કહે છે કે એટલા માટે લડવું ઝઘડવું ના જોઈએ, એનો રસ્તો કાઢવાનો જ પ્રયાસ કરવો જોઈએ, તો બંનેને લાભ થાય ને લડવા ઝઘડવામાં બંને ક્ષમ થઈ જાય અને નષ્ટ થઈ જાય. છે હવે આપણે સર્વમંગલ કરી લેવાનું ને સમય પાસે. ચલો પતિ કહ્યું છે ને, હવે સમય કરી લે આપણે સર્વમંગલ કરી લે. સર્વમંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ સહસ્રમ.